પકડાય છે તો જયારે સદમત જીવ કોઈ એક વિષય ને જાણે છે તો બીજાને નથી જાણતો. બહુ સિમ્પલ ને. જયારે ઉપયોગ આત્માને જાણે છે, આત્માને જાણવામાં લાગ્યો છે, આત્મામાં એકાગ્ર છે, આત્મામાં કેન્દ્રિત છે, આત્મામાં લીન છે, આત્મામાં ફોકસ છે, પોતાના આત્માને જાણવામાં મસ્ત છે. હવે આપણે આત્મા અનાદિકાથી જાણ્યો નથી ને, આપણને એનું પિક્ચર ક્લિયર નથી થતું કે ઉપયોગ આત્માને જાણે એટલે શું થાય, ત્યારે શું હોય, ત્યારે કેવી અનુભૂતિ હોય, કેવી એક્સપિરિયન્સ હોય, કેવી ફિલિંગ હોય, કેવી પ્રગતિ હોય, બરાબર છે, કેવી હોય પ્રગતિ. જયારે ઉપયોગ આત્માને જાણે છે તો એ ઉપયોગમાં આત્મામાં ભરેલા જ્ઞાન આનંદ સુખ આદિ અનંત ગુણોનો અભેદ પિંડ જે આત્મા છે એનો અનુભવ થાય. એટલે એક સંગીત શાંતિનો અનુભવ. એક પૂર્વમાં ક્યારે પણ કોઈ પણ વિષયના લક્ષ્ય ન પ્રાપ્ત થતી અપૂર્વ એક અલગ જાતિની શાંતિ, એક અલગ જાતિની નિર્ભરતા, એક અલગ જાતિની એક વિતરાગતા, સમતા, એવા ભાવનો અનુભવ જયારે જીવ કરે છે, બીજે ક્યાંય એનું ધ્યાન નથી, બીજું કાંઈ જણાતું નથી. હવે પરને જાણવામાં લાવ્યા છે તો આત્મા છે, તો આત્મા નથી જણાતો. આત્માને આત્માને જાણવામાં લાવ્યો છે તો પર નથી જણાતો. પોઈન્ટ સમજાય છે, જ્ઞાન જ્ઞાન, બરાબર. કે એ સંબંધીની ગાથા આપણે 113 નંબરની ગાથા કહી હતી. હવે આપણે આજે 112 કહી હતી, આજે આપણે હવે 113 નંબરની ગાથા કરીએ. જો 113 અને 114 સ્ટીલ ટુ મોર ગાથા વિથ નહીં 115 પણ, ઓકે 115 ની ગાથા, 116 ની ગાથા, હા 16 સુધી, ઓકે 116 ગાથા સુધી તપ અને ધ્યાનનું સ્વરૂપ છે, બરાબર. હવે આપણે લાસ્ટ ટાઈમ બધી ચર્ચા કરી હતી આર્થ ધ્યાન, રોજ ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, એની પણ આપણે આખી ચર્ચા કરી હતી. આર્થ ધ્યાન અને રોજ ધ્યાન એ કુધ્યાન છે, એ અશુદ્ધ ધ્યાન છે, એ સંસારનું કારણ છે. મને ખબર છે, લાસ્ટમાં એક્ઝામ્પલ આવ્યું હતું મૂવીનું. તમે 2 કલાક 2.5 કલાક મૂવી જોવામાં આપણો ઉપયોગ એકાગ્ર છે કે નહીં, તો ઉપયોગ એકાગ્ર રહી શકે એવો ઉપયોગનો સ્વભાવ છે. પોઈન્ટ એ છે કે ક્યાં, વેર, પરમાં કે સ્વમાં. હવે ક્યાં એકાગ્ર થશે, ક્યાં એકાગ્ર થશે, ક્યાં ફોકસ રહેશે, બરાબર. જેની રૂચિ છે ત્યાં, જેની રૂચિ છે ત્યાં ઉપયોગ સહજ એકાગ્ર રહેશે, એને એકાગ્ર કરવો નહીં પડે, બરાબર છે. તો રૂચિ અનુસાર જ્ઞાન, રૂચિ અનુસાર ધ્યાન, રૂચિ અનુસાર વીર્ય. તો મૂળ રૂચિ ઉપર વાત આવીને ઉભી રહી કે તને જેની રૂચિ છે, તને એનું જ્ઞાન, એનું ધ્યાન, એનું ફોકસ, એમાં એકત્વ, એની મહિમા, એનું આકર્ષણ, એનું અટ્રેક્શન, એ બધું આ બધાનું મૂળ કારણ રૂચિ. પરની રૂચિ છે તો પરમાં ઉપયોગ, શ્રદ્ધા, ચારિત્ર, લીનતા, બધું. સ્વની રૂચિ છે તો સ્વમાં ઉપયોગ, લીનતા, શ્રદ્ધા, પ્રતીતિ, ચારિત્ર, બધું. પોઈન્ટ સમજાય છે. વચ્ચે છે જ્ઞાન, વચ્ચે છે જ્ઞાન, વચ્ચે છે શ્રદ્ધા. એક બાજુ આખું વિશ્વ છે, એકદમ સિમ્પલ કરો ને, અને એક બાજુ આખો ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા છે, હા, જેનાથી આપણે અપરિચિત છે. એક સમય માટે પણ જેનો આપણને આજ સુધી અનુભવ નથી થયો, અને આખા વિશ્વનો આપણને અનુભવ છે. કામ, ભોગ, બંધનની કથા, શુદ્ધ પરિચિત અનુભવ છે કે નહીં આખા, શુદ્ધ પરિચિત અનુભવ. સાંભળી પણ છે, પરિચય પણ કર્યો છે, અને અનુભવ પણ કર્યો છે. હવે મારી સામે તમે કોઈ નવું ગેજેટ લાવીને મૂકી દો, કોઈ નવો એકદમ લેટેસ્ટ આઈફોન, મને કાંઈ નહીં ખબર પડે, મને એની મહિમા નહીં આવે. વસ્તુ તો છે, મહિમા નહીં આવે, કેમ? કારણ કે એનો પરિચય નથી, પરિચય નથી. કોઈને પરિચય છે તો એની મહિમા આવે છે. અરે તમને ખબર નથી આ શું વસ્તુ છે, તમને કંઈક ખબર નથી પડતી. પોઈન્ટ સમજાય છે કે કારણ કે એનો પરિચય નથી, એની મહિમા નથી. વસ્તુ તો છે, વસ્તુ તો છે, પણ એનો પરિચય નથી, એનું જ્ઞાન નથી, એટલે ત્યાં ધ્યાન નથી, એટલે ત્યાં મહિમા નથી, એટલે ત્યાં એકાગ્ર નથી, એટલે ત્યાં ફોકસ નથી. તમે વિચાર્યો, અન્યથા નહીં રહેતા, બધાની વાત છે, કોઈ એકની નહીં, બેની નહીં, બધાની વાત છે. પ્રવચન સામર્થ્ય સામર્થ્ય આપણું ધ્યાન કેટલી બધી જગાએ રમતું હોય, રમી આવે, ફરી આવે. પોઈન્ટ સમજાય છે, કઈ યાદ આવીને, કઈ યાદ આવીને, કઈ યાદ આવી, વાર આવી, નોટ ફોકસ. પસંદ હોય બહુ, એકચ્યુઅલી આ ગાથા બહુ સરસ છે. બસ વર્ડ છે ને, ધ્યાન, તપ, સમાધિ, આ બધા વર્ડ યંગસ્ટર છે થોડા ભારી લાગે કે ભાઈ આ બધું હમણાં ક્યાં અમને તમે આ સમાધિ ને તપ ને ધ્યાન. But these all are the beautiful stages, state of Atma. Atma ani aa badhi avasthao chhe. Point pakadai chhe. Je jeevne sukhi thavu chhe, to aa path, aa marg, aa avasthao rupe kalamvu j padshe. Ne to char gati nu option chhe. Be option chhe, trat paryay ma aavyo chhe. થોડા સમય માટે થોડા કાળ માટે એકેન્દ્રીય નિગોધ માંથી નીકળીને વેર વી હેવ બીન એક્સ્ટ્રીમલી લકી કેન યુ અન્ડરસ્ટેન્ડ એક્સ્ટ્રીમલી લકી ઓન દેટ પાથ બહુ ભાગ્યશાળી પુણ્યશાળી છે કે છ મહિના આઠ સમયમાં જે 608 જીવ બહાર નીકળે છે એમાં આપણો નંબર લાગ્યો 100 નંબર લાગ્યા પછી તમે જો ઉત્તર ઉત્તર દુર્લભતા કે આપણે ક્યાંથી નીકળ્યા ને ક્યાં આવીને આજે બેઠા છે અને હજી અગર આપણને આની મહિમા નથી હજી અગર આપણને આની કદર નથી અગર આપણને હજી આની વેલ્યુ નથી તો ધીસ ચાન્સ વિલ ગો અને પછી અલંકાર પાછો આવો અવસર નહીં પડે આપણી સમજી કોઈ પકડાય છે ચલો હવે આપણે 113 નંબરની ગાથા કરીએ જો તપ ની સમસ્ત સિદ્ધિઓ કા સાધન છે વાહ બહુ સરસ છે શું કીધું તપ હવે તપ સમજાય છે તપ જો તમને ખાલી એક મિનિટમાં જીવ ની પ્રગતિ નો વિકાસ થયો ખાલી એક જ મિનિટમાં એનો આખો ક્રમિક વિકાસ થાય છે અને તપ ક્યાં આવશે એને આપણે જરા ગોઠવી લઈએ એટલે આપણને ખબર પડે કોઈ પડે અમે આપણે ચાલુ કરીએ ને એક પ્રકરણ નંબર છે બહુ પહેલા કીધું નિગોધ થી નિર્વાણ ની યાત્રા નિગોધ થી નિર્વાણ ની યાત્રા તો જીવ હતો ક્યાં નિગોધ જેટલા પણ જીવ છ મહિના ને આઠ સમયમાં જે 608 જીવ નીકળે છે એ નિત્ય નિગોધ માંથી નીકળે છે કોઈ સમજાય છે આજ સુધી નથી નીકળ્યા નોટા નીકળ્યા અને નીકળ્યા નોટા નીકળ્યા આજ સુધી એવા જીવો ત્યાં નિત્ય નિગોધ માંથી નીકળે છે નિત્ય ત્યાં જ હતા અને ત્યાંથી નીકળીને બહાર આવ્યા સમજાય છે એટલું બરાબર હવે ત્યાંથી નીકળીને આમ ગોઈંગ વેરી ફાસ્ટ કારણ કે મને નિગોધ થી ક્યાં સુધી જવું છે કોઈ સમજાય છે તો બહુ જ ફાસ્ટ જાઉં છું નિગોધ થી નિર્વાણ ની યાત્રા ખ્યાલ આવે છે મારી પાસે 40-50 સ્લાઇડ્સ પણ છે તમને મને જોતું હશે કે પ્રેઝન્ટેશન આપી અને આમ એને ફેરવશો ને તો તમને આખી યાત્રા દેખાય તમે આ જગ્યાએ બાર બાર જતા હોય તો તમે અહીંયા બેઠા છો પણ તમને આખું બધું દેખાય છે કે અહીંયાથી આમ જશું પછી આમ જશું પછી આમ જશું પછી આમ જશું પછી આમ કોઈ સમજાય છે તો જો નિગોધ થી નિર્વાણ ની યાત્રા હવે માનો તો જે જીવ અનાદિકાળથી નિગોધમાં છે એ નિત્ય નિગોધમાંથી એક તો નીકળ્યો નીકળ્યો એ પણ બહુ જ આપણે જેને પુણ્યનો ઉદય હોય કે એવો કોઈ જીવ એવો બિલ્લો હોય કે એમાંથી નીકળે કારણ કે અનંત 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 બીકોઝ આપણને કલ્પના પણ નથી કે જીવ રાશિ કેવી છે અનંત જીવ રાશિ અનંત આપણે અહીંયા બેઠા છે તો અહીંયા આટલા જગ્યામાં આટલા હોલમાં અનંત નિગોધના જીવો સૂક્ષ્મ નિગોધના જીવો સખાટ જ ભરેલા છે જે સ્વભાવથી બધા સરખા છે પણ પર્યાયમાં તમે જુઓ કે અવસ્થા કેટલી અલગ અલગ છે બરાબર ને તો ત્યાંથી નીકળીને પછી નીકળે એટલે બે ઇન્દ્રિય આદિ પર્યાયોમાં આવે તો એને કહેવાય ત્રસ પર્યાય સમજાય છે બધાને હવે ત્રસ પર્યાયમાં આવ્યો તો ઉત્તર ઉત્તર આપણે વેરી ફાસ્ટ એથી ગો તો બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચ ઇન્દ્રિય પંચ ઇન્દ્રિયમાં પણ સંગની અસંગની ટીરિયસની દશાઓ પ્રાપ્ત કરતો એ જીવ સપોઝ આપણે ઇમેજિન કરીએ કે મનુષ્ય ગતિમાં આપણે આખી ઇમેજિનેશન કરીએ ને પોતાના સેલ્ફને જ રાખો બધા આ યાત્રામાં બીજા કોઈની વાત કેમ કરી અનુજા મેન સી યોર સેલ્ફ યુ સી યોર સેલ્ફ યુ સી યોર સેલ્ફ યુ સી યોર સેલ્ફ બરાબર છે તો એ ઉત્તર ઉત્તર નીકળતા નીકળતા આગળ આવતા 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 કોઈ એવો પુણ્યનો ભાવ કોઈ એવો મદ કે સાઈનો ભાવ હવે કોઈ એવો શુભ ભાવ જીવે કર્યો અને એના ફળ સ્વરૂપ શું ભાવમાં લઈ લો કે જે શાસ્ત્ર ગુરુ ની ક્યાંક મર્યા તો અનુમોદના કરી ક્યાંક એની મહિમા કરી ક્યાંક હા પાડી છે હા માર્ગ સાચો છે સુખી થવાનો આ જ માર્ગ છે તો એમ કરતા આગળ આવતા આવતા એમ સમજો કે જીવ મનુષ્ય ભાવમાં આવ્યો હવે મનુષ્ય ભાવમાં આવ્યો તો પુણ્યના ઉદયના બે પ્રકાર છે આપણે સમજી આપણે સમજા જોઈએ પુણ્યના ઉદયના બે પ્રકાર છે બે પ્રકારે પુણ્યનો ઉદય આવે છે કયા બે પ્રકારે પુણ્યનો ઉદય આવે છે એક પુણ્યનો ઉદય છે સામાન્ય પુણ્યનો ઉદય સમજે જરા ધ્યાનથી સામાન્ય પુણ્યનો ઉદય અને એક પુણ્યનો ઉદય છે સાતિશય પુણ્યનો ઉદય આર યુ ગેટિંગ સ્પેશિયલી ઓલ ધ યંગસ્ટર્સ આર યુ ગેટિંગ બરાબર સામાન્ય પુણ્યનો ઉદય અને સાચી સહી પુણ્યનો ઉદય. વોટ યુ ગેટ ઇન સામાન્ય પુણ્યનો ઉદય એન્ડ વોટ યુ ગેટ ઇન સાચી સહી પુણ્યનો ઉદય. કારણ કે ઉદય આવે તેનું ફળ મળે અને એવો બંધ કર્યો છે તેવા પ્રણામ કર્યા છે, ફળ સમજાય છે, તો એ ફળ મળે છે બે રીતે. સામાન્ય પુણ્યના ઉદયમાં શું મળે છે તો કે બહારમાં જે પણ સાતા સામગ્રી છે, ઇન્દ્રિયના વિષય ભોગ છે, ઘર કુટુંબ પરિવારની અનુકૂળતા છે, શરીર આદિની અનુકૂળતા સાતા આદિ છે, એ સામાન્ય પુણ્યના ઉદયનું ફળ છે. પણ એ પુણ્યનો ઉદય ખરેખર જીવ માટે ખતરનાક છે, કારણ કે એમાં જોડાશે, એનું એકત્વ કરશે, એની મહિમા લાગશે, એની રુચિ થશે, એનું અટ્રેક્શન થશે, તો એકાંત સાંભળી લેજો, એકાંત પાપનો જ બંધ થવાનો છે. તો ખરેખર એ પુણ્યનો ઉદય ખાલી કેવા માટે છે, ખરેખર તો એ પાપનો બંધ કરાવવા વાળો ઉદય છે, જેને આપણે કે પાપાનું ગંદી પુણ્યનો ઉદય. યુ હેવ ટેકન ધીસ ફોર પોઈન્ટર તો નહીં કરે, પાપાનું ગંદી પુણ્યનો ઉદય. આ બધી વાતો ભણવાને બહુ સામાન્ય લાગતી હશે કે ભાઈ હવે આ બધું ખબર છે, ખબર હોવા છતાં પણ આપણું અગર પ્રણામ અભિપ્રાય પરમન શ્રદ્ધાની અગર નથી પરખતું તો કાંઈ નથી ખબર, કોઈ પકડાય છે. તો એ સામાન્ય પુણ્યનો ઉદય બરાબર છે. હવે સાચી સહી પુણ્યનો ઉદય એટલે શું? વોટ યુ મીન બાય સાચી સહી પુણ્યનો ઉદય? જે અગેન અગેન જે બહુ રેર જીવને એવો બંધાય છે ને એવું ઉદયમાં આવે છે. વેરી રેર જીવ, વેરી 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 અનંત જીવ રાશિની સામે તમે જો તો સાચી સહી પુણ્યનો ઉદય બહુ જિલ્લા જીવોને પ્રાપ્ત થાય છે. આઈ નો હું ગાથા પર આવી અને એકાદ લેક્ચર ગાથા નહીં થાય તો પણ કઈ વાંધો નથી, પોઈન્ટ સમજાય છે. આપણે કઈ ભાગીને પૂરું નથી કરવું, એક એક વાત સમજો બરાબર. આ તપ સમાધિ સમજાય છે, સંયમ ચારિત્ર આ બધું આમાં આવશે. હવે તમે ગાથા વાંચો તમને બધું સમજાય છે. બે ઉદય સમજાયા, જલ્દી બે ઉદય બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ બધા. કારણ કે યા તો આપણે સામાન્ય પુણ્યના ઉદયમાં અટકી જઈએ છીએ, યા તો આપણે સાચી સહી પુણ્યના ઉદયમાં અટકી જઈએ છીએ. આપણે આ કામ થઈ ગયું છે અને ખતમ થઈ ગયો ઉદય, પતી ગયું, ચોરી ખતમ, ભવ ખતમ, સંયોગ ખતમ, વિયોગ થઈ ગયો અને પાછળ ચાર નદી ચોરાશી લાખ એમાં રખડવા ચાલ્યો ગયો. ધીસ ઇઝ નોટ અ ફર્સ્ટ ટાઈમ યુ હેવ કમ આઉટ ઓફ નિબોધ. આપણે બધા ઇત્તર નિબોધમાં જ આવ્યા છે, તેની નિશ્ચય નિબોધવાળીઓ બહુ પહેલા આવી ગયા, પાછા આવ્યા ગયા, આવ્યા ગયા, કૃત પર્યાયમાં પરિભ્રમણ કર્યું, બધું જોઈ લીધું, ફરી લીધું, સ્વર નરક બધું બધું બધું, અમેરિકા ન્યુઝીલેન્ડ ફલાણું ઢીકણું બધું. અને પછી શું થયું? અરે અવસર પતી ગયો, કૃત પર્યાયનો કાળ પૂરો થઈ ગયો, પંચેન્દ્રિય પર્યાય રહી ગઈ, મનનો સહયોગ પૂરો થઈ ગયો. એક એક વસ્તુ કેટલી દુર્લભ છે, આપણને એનું ભાવ ભાષણ નથી થતું એટલે આપણને સિરિયસનેસ નથી આવતું. વેરી ફ્રેન્ડ, ન મનની દુર્લભતા ખબર છે, ન પાંચ ઇન્દ્રિયની દુર્લભતા ખબર છે, ન મનુષ્ય ભાવની દુર્લભતા ખબર છે, ન સાચી કે પુણ્યના ઉદયની દુર્લભતા ખબર છે, કાલ નથી ખબર. અગર ખબર હોય તો આવા જીવોની જેમ પ્રણમન થઈ જાય, એવા પ્રકારનો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યા વગર ને ન રહે. પુરુષાર્થ ન ઉપડે તો રૂચિ તો કંટાય જાય, શક્ય તો સમજાય જાય, સંસારનું સ્વરૂપ તો સમજાય જાય, આત્માનું સ્વરૂપ તો સમજાય જાય અને જીવ માર્ગમાં ન લાગે એમ બને છે બરાબર છે. આપણને તો હમણાં શું ગજબથી વિચાર કરો, આપણને તો બે પુણ્યનો ઉદય છે. ઉપમા આવી બોલો જલ્દી, ડુ યુ અગ્રી વિથ ધીસ પોઈન્ટ? યુ ઓલ બે પુણ્યનો ઉદય છે, સાચી સામાન્ય પણ અને એ પણ તીવ્ર અનુભવ થતા એવો છે. આર યુ ગેટિંગ? અગ્રી ટુ એક એક પોઈન્ટ? ઇફ યુ ડોન્ટ અગ્રી પ્લીઝ સે, કહી શકો છો તમે. ધીસ ઇઝ અ ક્લાસ, ધીસ ઇઝ નોટ પ્રવચન. યુ જસ્ટ લિસન, આઈ જસ્ટ સ્પીક એન્ડ ઓકે ફાઈન બાય બાય જવાનું કે જાણશું. નો, એક એક વાત ઉપર વિચાર કરો. અહીંયા તપની મહિમા કહી દીધી છે, તપ જ નથી ખબર તપ કોને કહેવાય, તપનું શું પડે છે, તપમાં શું થાય નહીં આવે મહિમા. હા બોલો, જલ્દી બોલો, પ્રશ્ન હોય તો જલ્દી બોલો. આવું 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 સામાન્ય પુણ્યનો ઉદય પણ છે અને સાચી સહી પુણ્યનો ઉદય પણ છે. ચલો હવે લાગ્યું કે જરા આમ તમે કેટલી વાર બોલશો સાચી સહી સાચી સહી, સાચી સહી પુણ્યનો ઉદય શું મળે? કઈ વાણી મળે? કયો વાણી મળે? ના, સાચી સહી પુણ્યના ઉદયમાં ગાડી મોટર લારી બારી લારી નહીં મળે, એ સામાન્ય પુણ્યના ઉદયમાં. અને જેને ખરેખર સાચી છે પુણ્યના ઉદયમાં પ્રાપ્ત સામગ્રીની મહિમા છે એને સામાન્ય પુણ્યનો ઉદય દૂર લાગશે. અગર મહિમા છે તો હવે સાચી છે પુણ્યના ઉદયમાં જીવને સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો સમાગમ પ્રાપ્ત થાય. વિતરાગી દેવ નિર્ગ્રંથ ગુરુઓ પણ સમજાય છે, અને ત્યાગવાદ નું વર્ણન કરતી વસ્તુ સ્વરૂપ ને પોતાના સ્વરૂપ ને આપણા સ્વરૂપ ને દર્શાવતી આ જીન વાણી નો સમાગમ એની પ્રાપ્તિ આપણને ભારતીય ચૈતન્ય ના ઉદયમાં થાય. સમજાય છે? આર યુ રિલેટિંગ યોર ઓલ ધી પોઈન્ટ યોર સેલ્ફ? છે કે ઉદય છે? ખાવા પીવાની કોઈ વાંધા વાંચકા છે કે નહીં? સવારના ખાધું સાંજના શું ખાતું છે? એવો કોઈ કોઈને એવો દિવસ આવ્યો છે? અરે બોલો જલ્દી. લાગવું જોઈએ ક્યાં બેઠા છો, નહીં લાગે તો પતિ એ ત્યાં ભવ. 40 ગયા, 50 ગયા, 20-30-40 જતા તો કઈ વાર નહીં લાગે, અને પાછા રખડવા ચાલ્યા જશે. એક પોઈન્ટ યાદ રાખજો, આઈ થિંક 50-60 વાર રિપીટ કર્યો હશે, બટ ઇટ્સ ઓકે. અર્ધાને કદાચ યાદ પણ નહીં હોય, અર્ધાને યાદ હશે. જે સંયોગના લક્ષી સાકી પુણ્યના ઉદયમાં જે પણ સામગ્રી મળે છે, જળ હોય કે ચેતન હોય, ઉત્કૃષ્ટ પરિવાર કે ઉત્કૃષ્ટ વસ્તુઓ, સંયોગો, ઘર, ગાડી, બંગલા, લોક, ચાકર, એના લક્ષે જે જીવ ભાવ કરીને એકઠું કરે છે, મહત્વ કરે છે, કટુત્વ કરે છે, ભોગતુત્વ કરે છે, એ પરિણામમાં જે કર્મો બંધાય છે, એ કર્મનું ફળ ભોગવવા માટે જીવ એકલો સંસારમાં ચાલ્યો જાય છે. કોઈ એની સાથે નથી આવતો. ડ્યુ અગ્રી? અને હા નહીં પડે તો આગળની વધ જલ્દી, બરાબર છે? અને સાચી પુણ્યના ઉદયમાં જે સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, જે વાત કહેવા માંગે છે, સમજાવવા માંગે છે, જ્યાં લઈ જવા માંગે છે. આપણને એમ થાય ગુરુદેવશ્રીએ પાપ છોડાયું, ગુરુદેવશ્રીએ પુણ્ય છોડાયું, ગુરુદેવશ્રી તો શુભ ભાવ પણ છોડાયો, ગુરુદેવશ્રી તો ભક્તિ પણ છોડાવી, ગુરુદેવશ્રીએ તો પુણ્યનો ભાવ છોડાવી દીધો, છોડાવી દીધો, છોડાવી દીધો, હે કીધો, હે કીધો. અરે ભાઈ, ગુરુદેવશ્રીએ પુણ્યનો ભાવ હે કીધો, હા કીધો. પુણ્યના ભાવમાં ધર્મ માનવું હે કીધો છે, પહેલા તો એ સમજો. અને પુણ્યના ભાવમાં ધર્મ માનવું છે એમ કીધો છે, કારણ કે એમાં ધર્મ નથી. ધર્મ એનાથી આગળ એક સ્ટેપ વધતા પ્રાપ્ત થાય છે, એટલે આપણને કંઈક આગળ લઈ જવા માટે પાછળનો ભાવ છોડાઈ જાય છે. સામાન્ય પુણ્યનો ઉદય સાચી સમજાઈ ગયું? સાચી છે. પુણ્યના ઉદયમાં શું મળે? સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો સમાગમ. સાચી છે. પુણ્યના ઉદયમાં આ વાત કાને પડે, એ વાત સાંભળી રહ્યા છો રોજ, કાને પડવી આ વાત દુર્લભ છે ભાઈ, પોઈન્ટ પકડાય છે? અને અગર હા, હજી આનો બેલેન્સ જે ઉદય આપણે લઈને આવ્યા છે, ઇટ ઇઝ વિથ અ બેલેન્સ. આર યુ ગેટિંગ? બેલેન્સ સમજાય છે? ફોનમાં બેલેન્સ ના સમજી ખતમ થઈ જાય તો ચાલે? અરે બોલો જલ્દી. પોઈન્ટ પકડાય, સમજાય છે? તો એ બેલેન્સ અગર ખતમ થઈ ગયું, ખતમ થઈ ગયું છે કે નહીં બોલો? ઉદય આવી રહ્યો છે, ખરી રહ્યો છે, એની નિર્જરા થઈ રહી છે, એટલે ગોળે ખતમ થઈ ગયો છે. હવે આ ઉદય ખતમ થઈ જશે અને સામે કમાણી નહીં કરીએ તો શું લઈને જશું? ક્યાં જશું? ક્યાં ઉતાર થશે? પોઈન્ટ સમજાય છે? તો આવા ઉદયમાં આવ્યા પછી અહીંયા આપણને જે અહીંયા બેઠા છે એના કાને વાત સાંભળવા મળે છે, એ પુણ્યના ઉદયનું કામ છે. જે વાત છે ઇમ્પોર્ટન્ટ, એ પુણ્યના ઉદયનું કામ છે. પ્રવચનમાં આવીને બેસવું એ પુણ્યના ઉદયનું કામ છે, અને પ્રવચનને પોતામાં બેસાડવું એ પુરુષાર્થનું કામ છે. પોઈન્ટ પકડાય છે? શું કીધું? પ્રવચનમાં અહીંયા આવીને બેઠા એ કોનું કામ છે, કોનું કાર્ય છે, કોણ લઈ આવ્યું? ઉદય લઈ આવ્યું. પોઈન્ટ પકડાય છે? અહીંયા આવીને બેસી તો ગયા, પણ બેસીને પછી રૂચિપૂર્વક જે વાત અંદરમાં સાંભળીને, આ મારી વાત છે, આ હિતની વાત છે, આ મારા કલ્યાણની વાત છે, એ વાત જે આપણે સાંભળીને આપણને જે અંદરથી આ વાત બેસે છે, આ સિદ્ધાંતો બેસે છે, આ પ્રિન્સિપલ બેસે છે, લોજિકથી આ વાત સાચી લાગે છે, એ આપણા પુરુષાર્થ અને રૂચિનું કામ. અને અગર રૂચિપૂર્વક આ વાત સાંભળશું તો આપણા આત્મા અંદરથી ઉછળ્યા વગર નહીં રહે, ક્લેરિટી આવ્યા વગર નહીં રહે, મિથ્યાત્વના મૂળિયા હર્યા વગર નહીં રહે, કર્તૃત્વ તૂટ્યા વગર નહીં રહે. કારણ કે અહીંયા એક જ વાત સમજાવવામાં આવે છે, શરીર અને આત્મા અલગ છે, બે દ્રવ્ય અલગ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકવામાં સમર્થ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી, સ્પર્શતો નથી, કોઈ પણ પ્રકારનું પરિણમન એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કરી શકવામાં સમર્થ નથી. અને ખરેખર આપણે કોણ છે એનું પણ સ્વરૂપ સમજાવવામાં આવે છે, છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, સાત તત્વોનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, વસ્તુની જે વ્યવસ્થા છે સમજાવવામાં આવે છે, વિશ્વની જે વ્યવસ્થા છે સમજાવવામાં આવે છે, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતા સમજાવવામાં આવે છે. આપણી માન્યતાથી વિરુદ્ધ વાત અહીંયા આવી રહી છે ને તો પણ આપણે સાંભળી રહ્યા છીએ, એ આપણું ભાવિ હોનહાર છે એનું સૂચક. સમજી ગયા? આપણે આગળ વધીએ. હવે આ સાંભળતા અંદરમાં વાત બેસતી જાય અને પોતાનો એક અલગ પ્રકારનો એક પુરુષાર્થ ઉપડે, પોઈન્ટ પકડાય છે? અને આપણી તમારી લોકલ ભાષામાં અગર વાત કરું, તમારી ભાષામાં તો ક્લિક થઈ જાય. શું થાય? વાત જલ્દી જલ્દી વાત ક્લિક થઈ જાય. એકદમ સિદ્ધાંત બોલો બોલો જરા બોલો. શું થઈ જાય? ક્લિક થઈ જાય, સમજાઈ જાય, ખ્યાલમાં આવી જાય, સમજાઈ જાય, ખ્યાલ આવે છે? તો શું થશે? તો કે એનો એક અલગ પ્રકારનો પુરુષાર્થ ઉપડશે અને ઉપડતા એ જીવને અંદરમાં પોતાના સ્વરૂપનું ભાન થશે, જ્ઞાન થશે, શ્રદ્ધાન થશે, અનુભવ થશે. એનું નામ છે સમ્યક દર્શન. આર યુ ગેટિંગ ઇટ ઇઝ ઇઝી ઓર હાર્ડ? અરે જરા જોશી તો બોલો, ઇઝી છે કે હાર્ડ? કરવા જાય તો એક અત્યંત સરળ છે, અને મોહના ભાવમાં અગર ફસાઈ ગયો તો અત્યંત કઠિન છે. ઈઝી છે કે નહીં? કારણ કે વસ્તુ મારી પાસે છે, હર સમય છે, હર સમય હું આત્મા નથી માનતો એ વાત અલગ છે, પણ છું, મારું સુખ મારામાં છે નથી માનતો એ વાત અલગ છે, પણ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે નથી માનતો એ વાત અલગ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી માનતો એ વાત અલગ છે, પણ કરી નથી શકતો. કારણ કે હરેક દ્રવ્ય પોતાના ગુણ અને પોતાની પર્યાય સહિત પોતાના દ્રવ્યમાં પરિણમે છે, અને એક એક દ્રવ્યની એક એક સમયની એક એક પર્યાય કેવી છે, ક્રમબદ્ધ છે, ખચિત છે, ફિક્સ છે, નિશ્ચિત છે, એને એના સ્થાનથી આમથી આમ આગળ પાછળ હલાવી શકવામાં કોઈ સમર્થ નથી. જયારે આનું જ્ઞાન થાય છે ત્યારે સૌથી પહેલા એને અંદરથી શું થાય છે કે ઓહો, એક એક દ્રવ્ય, એક એક ગુણો, એક એક પર્યાય, એક એક પરમાણુ સ્વતંત્ર અને સ્વાધીન છે, હું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. પોઈન્ટ સમજાય છે? હવે બધાના અંદર એક પ્રશ્ન ચાલતો હશે, આઈ અઝ્યુમ કોમન. શું પ્રશ્ન ચાલતો હશે? અગર બધું ફિક્સ છે, બધું નિશ્ચિત છે, બધું ખચિત છે, અને તો પછી અમારો પુરુષાર્થ શું? કેટલાને થયો આ પ્રશ્ન? તો પ્રશ્ન ભાઈ તમને થાય, ઉત્તર પણ તમે જ આપો, અને થવો જોઈએ. તો પછી પુરુષાર્થ શું? અરે જે એક એક પર્યાય સાંભળજો, એક પોઈન્ટ એમના આગળ વધું છું. હવે આપણે આવી ગયા તમને દર્શન થઈ ગયું, ચોથું ગુણસ્થાન થઈ ગયું છે, બરાબર. હવે એ જીવને જયારે પોતાના અનુજાને અંદરમાં પોતાના આત્માનું ધ્યાન થયું, ભાન થયું, અનુભવ થયું, શ્રદ્ધાન થયું, અને એક અપૂર્વ આનંદ અને અપૂર્વ શાંતિનું વેદન થયું, જે આનંદ, જે શાંતિ, જે અનુભૂતિ, જે વેદન કોઈ પરના લક્ષ્ય આજ સુધી નથી થયું, એવું એકદમ ભિન્ન પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્નતા દેખાય. ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, પર સ્વ અને અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ, એક અપૂર્વ નિર્ભરતા, એક અપૂર્વ પ્રસન્નતા. શું સમજતા? દ્રવ્ય ગુણ કર્યા. દ્રવ્ય શું સમજતા? શું સમજતા? દ્રવ્ય ગુણ કર્યા. શું સમજતા? છ દ્રવ્યનું સ્વરૂપ. શું સમજતા? બે દ્રવ્યની ભિન્નતા. શું સમજતા? એક એક દ્રવ્યની સામર્થ. તમને લાગે છે આ પૂતગલ છે, આ પૂતગલ છે. અરે પૂતગલ છે તો પૂતગલ પણ એની સામર્થ લઈને બેઠો છે. આત્મા અહીંયાથી વળી જશે, પછી શરીર નું શું થાય? પછી આત્મા તો ગયો નહીં, નથી આત્મા તો નીકળી ગયો, તો શરીર નું પરમન અટકી જશે, નહીં થાય એનું પરમન, નહીં આવે એમાં બદલાવ, નહીં આવે એમાં ચેન્જીસ. એ પૂતગલ માંથી કઈ બીજું થઈ જશે, એ શરીર માંથી એની અવસ્થા બદલાશે કે નહીં? અવસ્થા બદલાશે કે નહીં? એની અવસ્થા કોણ બદલે છે? એની અવસ્થા સ્વયં પોતાની ક્રમબદ્ધ પર્યાયમાં પોતાનો દ્રવ્ય એનો કરતા છે, અને એ જેનો પુરુષાર્થ છે કે જે વ્યવસ્થિત ક્રમ વર્તી એક પછી એક પર્યાય જે થઈ રહી છે, થવાની છે, નિશ્ચિત છે, અનંત પર્યાય, અનંત કારણની એક એક દ્રવ્ય નિશ્ચિત છે, એક પર્યાય રૂપે એ દ્રવ્ય પરિણમે છે, એક દ્રવ્યનો પુરુષાર્થ છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દીધો. સીતુભાઈ પકડાયો પોઈન્ટ? બીકોઝ આપણને તો પુરુષાર્થના ને કઈ ફેરફાર કરો ફેરફાર કરો ફેરફાર કરો ફેરફાર કરો એ જ લાગે છે. પોઈન્ટ સમજાય ને આ કેટલી ઇમ્પોર્ટન્ટ વાત આવી કે એક જ દ્રવ્ય પોતાની સુનિશ્ચિત પર્યાય રૂપે પરિણમ છે. જે થવાની છે એ ખચિત છે, એ નિશ્ચિત છે, એ ફિક્સ છે. અને એટલે માટે કેવળીના કેવળ જ્ઞાનમાં હરેક દ્રવ્યની ત્રિકાળવર્તી પર્યાય જણાય છે. જણાય ક્યારે? ફિક્સ હોય ત્યારે ને. સમજાય છે? જણાય ક્યારે? ફિક્સ હોય ત્યારે જણાશે ને. તો હવે એ પર્યાય ફિક્સ છે. જો દ્રવ્યમાં પર્યાય સામગ્રી હોય, દ્રવ્યમાં પર્યાય કોઈ બિખરાઈને નથી પડી કે હવે દ્રવ્ય ચૂઝ કરે કે કઈ પર્યાય કરું કઈ પર્યાય કરું કઈ પર્યાય કરું. એની વ્યવસ્થિત વ્યવસ્થા કહેવાય કે જે પર્યાય એક પછી એક ક્રમબદ્ધ છે એ રૂપે દ્રવ્ય પરિણમે એની વ્યવસ્થિત વ્યવસ્થા છે. આઈ હોપ યુ આર ગેટિંગ. થોડું હાર પડતું હશે, સમજાય છે? પણ અગર દ્રવ્ય વ્યવસ્થિત છે તો એના ગુણો વ્યવસ્થિત છે, તો એની પર્યાય અવ્યવસ્થિત, એની પર્યાયમાં ગડબડ, એની હા એ પણ વ્યવસ્થિત. અને એ વ્યવસ્થિત છે તો એમાં કોઈ કઈ કરી શકે? જલ્દી બોલો. ફેરફાર કરી શકે? આગળ પાછળ કરી શકે? સિદ્ધ ભગવાનને, અયંત ભગવાનને, સીમંતર ભગવાનને વર્તમાનમાં એમના કેવળ જ્ઞાનમાં અનુભવે એની સિદ્ધ પર્યાય ક્યાંથી ચાલુ થવાની છે? અયંત પર્યાયનો એન્ડ ક્યારે આવવાનો છે? લાસ્ટ અયંત પર્યાય, ફર્સ્ટ સિદ્ધ પર્યાય અને એના પછીની અનંતી સિદ્ધ પર્યાય. ગજબ છે. એમના કેવળ જ્ઞાનમાં હમણાં જણાઈ રહ્યું છે કે નહીં બોલું? કોને? સીમંતર ભગવાન, જે મહાવિજય ક્ષેત્રમાં વિરાજમાન છે, જે ચલી કહી શકે હમણાં, જે ચાર અનાથી કર્મ કહી શકે હમણાં, જેના ચાર અનાથી કર્મ ગયા છે. પોઈન્ટ સમજાય છે? અને સાક્ષાત જે ભગવાન જેનું સ્વરૂપ અંતરંગ બહિરંગ જેવું છે એની જ આપણે અહીંયા સ્થાપના કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ સમજાય છે? પ્રતિમાની પોઈન્ટ સમજાય છે? આપણા દાદા નાના જે પણ વડીલો બરાબર છે, તો યોગમાં વિયોગ થઈ જાય, ઉજરી જાય, પછી શું લગાડો તમે? કેમ? કારણ કે અમારા દાદા હતા હતા હતા, તો જેવા હતા એવો છોટો લગાડશો ને કે એર સપ્રેક કરશો? બોલો, જલ્દી બોલો. શું યાદ કરવા માટે? કે અમારા દાદા હતા, અમારા દાદા હતા, અમારા પ્રેરણા સૂત્ર હતા, અમારા આદર્શ હતા, એમનામાં આવા ગુણ હતા, એમને અમને આવું શીખડાયું, આવું કહેતા, આવું કહેતા, આમ કહેતા, આમ કહેતા, આમ કહેતા. ઉપમા બી સમજાય છે? તો આપણા જે ભગવાન એવા વિચારતા હતા, હમણાં જે વિચરી રહ્યા છે વિજય ક્ષેત્રમાં, મોક્ષે ગયા, આ મોક્ષે જશે, પણ હમણાં તો છે ને, તો એ જેવા છે એવા ભગવાનના દર્શન, સ્થાપના, એમની વંદના, એમની પૂજન, એમને જોવા, એ ખરેખર આપણું પહેલામાં પહેલું કર્તવ્ય છે. કેમ? કારણ કે આપણે એમના જેવું થવું છે. અને ક્યારે થતું? જે એમને જે માર્ગ બતાવ્યો, એમને જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું, એમને જે એક એક દ્રવ્યની ભિન્નતા બતાવી, એમને જે સ્વતંત્રતા બતાવી, એમને જે ક્રમબદ્ધ પર્યાય બતાવી, એક એક પર્યાયની સ્વતંત્રતા, ક્રમબદ્ધતા, ફિક્સ નિશ્ચિતતા બતાવી, એને સ્વીકારશું તો એક અલગ પ્રકારનો ભાર કર્તૃત્વનો આપણા અંદરથી ઉતરી જશે. ઉતરી જશે કે નહીં બોલો? ઉત્સાહ નથી દેખાતો એમને? આજે ઠીક છે, બોલો, બતાવો, જલ્દી ફોન આગ્યા થાય, બોલો જલ્દી. અનંતી સિદ્ધ પર્યાય દેખાય છે. બોલો, અરિયંત ભગવાનને, સીમંતર ભગવાનને. બસ આપણે અરે થોડા જલ્દી સિદ્ધ થઈ જાઓ ને યાર, કેટલો ટાઈમ અરિયંત દશામાં રહેશો? કારણ કે સિદ્ધ દશા એ સાધ્ય દશા, થોડી જલ્દી લાવી હોય પર્યાય. તમે તો અનંત ઇન્દ્રિયના ધારી છો ને, ચલો અમે કાંઈ ન કરી શકીએ, અમે ફેરફાર ન કરી શકીએ, તમે તો કરી શકો. અહીંયા આખું ડિસ્કશન એક અલગ પ્રકારે થઈ રહ્યું છે, પણ ખબર આ એક એવી વાત છે, આ એક એવી સત્યતા છે, આ એક એવી એવી વસ્તુની સિદ્ધિ અને સ્વરૂપ છે જે સમજતા ખરેખર આપણને ધ્યાન ભાન થશે કે આપણે કેટલા કર્તૃત્વ, કેટલા ટનનું કર્તૃત્વ લઈને આપણે કરીએ છીએ. અને જયારે આપણે કંઈક કરી શકવામાં ખરેખર સમજ નથી, ન શરીરમાં, ન કોઈ પરદ્રવ્યમાં, ન કોઈ ઉદયમાં, ન કોઈ સંયોગમાં, ન પરિવારમાં, ન ઘર કુટુંબ આદિ. જાણે છે બસ કે આ પર્યાય અહીંયા આ સમયે આવવાની છે. આવવાની છે એ નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે ખચિત છે. ખચિત છે તો એના સમયે એ સ્થિત છે. અને જેનો જયારે એનો સમય આવશે ત્યારે એ આવ્યા વગર નહીં રહે, એની રાહ જોવી નહીં પડે. અને એ પ્રકારનો દ્રવ્ય ત્યારે પુરુષાર્થ કર્યા વગર નહીં રહે. દ્રવ્ય પોતાની પર્યાય નો કરતા છે પણ ફેરફાર કરતા નથી. યાદ રાખજો, આ હરેક દ્રવ્ય પોતાની પર્યાય નો કરતા તો છે પણ ફેરફાર કરતા નથી. તમને દર્શન કોને કહેવાય ખબર છે? તમને દર્શન એટલે આપણે એટલું હાવી કરી નાખ્યું છે. સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે જે એક અંદરની નિર્ભરતા છે એનું નામ સમ્યક દર્શન. એક અલગ પ્રકારની પ્રસન્નતા છે એનું નામ સમ્યક દર્શન. એક જગતથી, સંયોગથી, ઉદયથી, વ્યક્તિથી, વસ્તુથી એક અલગ પ્રકારની નિરપેક્ષતા છે એનું નામ સમ્યક દર્શન. એક પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે એનું નામ સમ્યક દર્શન. અને આવા સમ્યક દ્રષ્ટિને કોઈ ઉદય, કોઈ સંયોગ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ હલાવી ન શકે, ડગાવી ન શકે. મને તો મજા આવે છે, તમને મજા આવતી જશે. કોણ ડગાવી શકે બોલો? હવે સમ્યક દ્રષ્ટિને કોઈ ડગાવી નથી શકતું. તો એ જીવ જે આગળ માર્ગમાં વધે છે અને એ જીવ જે વારંવાર વધારે ને વધારે જે આત્મા ગયો, જેમાં આનંદ, જેમાં શાંતિ, જેમાં વિકરાતા, જેમાં અપૂર્વ આનંદ ભાઈતો લાઈવો અનુભવ્યો, એ પ્રગતિ વારંવાર એમાં વધારે ને વધારે કેમ નહીં રે? એનું નામ પંચમૂળ સ્થાન છે. ઓર વધારે કેમ નહીં રે? એનું નામ છઠ્ઠું સાતમૂળ સ્થાન છે. અને અંદરમાં રહેતો જશે તો રાગ તૂટતો જશે, રાગ ઘટતો જશે, સંયોગો છૂટતા જશે. કારણ કે હવે એ સંયોગો સાથે મને શું મતલબ છે? મને તો મારી વસ્તુ મળી ગઈ ને. બાળકને મોબાઈલ મળી જાય પછી એને કોના કોના સાથે શું મતલબ હોય આજકાલ? બોલો બોલો જલ્દી. બાળકને નહીં, આપણને પણ. હું જોતી હોઉં લોકલ ટ્રેનમાં જાઉં ને તો ચાર ત્રણ સીટ હોય ને, ત્રણ સીટ અહીંયા, ત્રણ સીટ અહીંયા, ઘણી વાર તો ફોરમાં પણ બે જ ગણ ગયો હવે ફોર્થ સીટમાં. આઠ જણ બેઠા હોય, લોકલ ટ્રેનની વાત કરીએ, ઘણી વાર માફ કરું, આઠ જણ બેઠા હોય એમાંથી સાત જણના હાથમાં મોબાઈલ આવે ને ઉપયોગ મોબાઈલ. હવે એને ભક્કો મારે છે તો એને એને કાંઈ ફરક નથી પડતો. કોઈ સમજાય છે કેમ? કારણ કે ઉપયોગ એનો મસ્ત છે. એને કાંઈ નથી દેખાતું, એને ગરમી નથી નડતી, એને ત્યાં ગરમી નથી નડતી. કેમ? જલ્દી કેમ? કારણ કે ઉપયોગ એમાં મસ્ત છે. કે નહીં ગરમી છે? છે કે નહીં ગરમી છે? ભક્કમ દુઃખી કરે છે કે નહીં? છે. અરે કોઈ પગ પર પગ પર મૂકી દે તો પણ હા ઠીક છે. કેમ? કારણ કે ઉપયોગ પોતાના મોબાઈલમાં મસ્ત છે. મસ્તીનું નામ સમજાય છે? તકનું નામ સમજાય છે? હવે સમ્યક દ્રષ્ટિને કોઈ ના હલાવી શકે તો જે જેની એકાગ્રતા, જેની લીનતા, જેની સ્થિરતા, ચારિત્રમાં પણ શ્રદ્ધામાં તો દ્રઢ થઈ ગયો ચોથે થયો ચોથે ગુણ સ્થાને, પણ એની લીનતામાં અગર એટલો દ્રઢ થતો જાય છે તો હવે બોલો વિચાર કરો એને ચારિત્રમાં કોણ લગાવી શકે? આ તપ, પોતાના સ્વરૂપમાં પ્રતપન કરવું એનું નામ તપ. પોતાના સ્વરૂપમાં લીન રહેવું, હલવું નહીં, ડગવું નહીં એનું નામ તપ. અને આ તપનું ફળ શું છે? મોક્ષ છે. આ તપનું ફળ શું છે? ચાર ગતિ 84 લાખ યોનિઓમાંથી મુક્તિ છે. આનો આધાર શું હતો? દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય. આનો આધાર શું હતો? ક્રમગત પર્યાયનો નિર્ણય. સ્વરૂપમાં કેમ એકાગ્ર થઈ શક્યો? કારણ કે એને સ્વ પરની ભિન્નતા સમજાય છે. એને ક્યાંય કર્તૃત્વ ન ભાસે. જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને, મુનિરાજોને, અરિહંતોને, સિદ્ધોને, અરે ક્યાંય કર્તૃત્વ ના ભાગે એનું નામ ખરેખર પુરુષાર્થ છે. એનું નામ ખરેખર પ્રસન્નતા છે. અને આપણે નિરંતર દુઃખી આ પુરુષ કેમ છે બોલો? પ્રિયંકા કેમ છે? કારણ કે નિરંતર કર્તૃત્વ, નિરંતર આતુરતા, નિરંતર તમને કહું એક વાત, નિરંતર અજ્ઞાની જીવ સંયોગના વિયોગના ભયમાં નિરંતર ભયભીત છે. ગણેલો જોઈ લેજો, છૂટી જશે તો ગયા જશે તો આમ થઈ જશે તો આમ થઈ જશે તો આમ થઈ જશે તો આમ થઈ જશે તો
કારણ કે પૂરું અસ્તિત્વ પરમાં, પૂરું અસ્તિત્વ પરથી, પૂરું સુખ દુઃખનું કારણ પર અને પૂરું એકત્વ પરમાં છે. એટલે આખો ઉપયોગ પર 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 અરાઉન્ડ જ ચાલે. સ્વની ખબર જ નથી, સ્વભાવની સામર્થ્યની ખબર નથી, પોતાની ખબર નથી, પોતાનો પરિચય નથી. અને એ પરિચય અહીંયા કરાવે કે તું કોણ છો એ નિર્ણય કર્યા વગર વયો ગયો. અને આ શરીર હું છું, આની સુંદરતા હું છું, આ રૂપરંગ હું છું, આનો કરતા હું છું, આનો ભોગતા હું છું, આને હું મેન્ટેન કરું છું, એના એકત્વમાં ગયો તો ગયો. સમજાયું કે આજે થોડું બોલો? તપ સમજાય છે? આ મુનિરાજ તપ એટલે કે મુનિરાજ આવી ઉગ્ર ચારિત્રની દશા રૂપે પડે અને અંદરમાં કળમતા બારમાં બધું છૂટી જાય. તમે ફોર્થ સ્ટેન્ડર્ડમાં જાઓ, આપણે નાના હતા તો થર્ડ સ્ટેન્ડર્ડની બુક ક્યાં વહી જાય ખબર પડે? ઘણી બધી વસ્તુ ક્યાં વહી જાય ખબર પડે? કેમ કે આગળ વહી દો ને. તો એવી રીતના આગળ વધતા વધતા જયારે સ્વરૂપમાં જ ડૂબકી મારતો 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 એમાં જ દિન રહે છે તો એને જ કહેવાય તપ, એને જ કહેવાય સમાધિ, એને જ કહેવાય ચારિત્ર, એને કહેવાય સંયમ, એને કહેવાય મુનિપણું, એને કહેવાય ગુણસ્થાનમાં આરૂઢ. અને એક સમય એવો આવે છે કે જે આપણે કહીએ ને ફર્સ્ટ ગિયર કદી સેકન્ડ અને સી રોડ મળે તો જલ્દી થર્ડ અને બોલો બોલતું નથી યાર ફોર્થ અને હા અને પછી તો ગાડી કર પડાવ. એ રીતના એક ગુણસ્થાનમાં આરૂઢ કરતો જી આખી યાત્રા સમજાય છે. મિથ્યાવૃત્તિ હતો, નિગોધમાં હતો, હવે એની પર્યાયમાં ચેન્જીસ જુઓ, એની અવસ્થામાં ચેન્જીસ જુઓ. સી ધ બ્યુટિફુલ ગ્રોથ. ક્યાં લઈ ગયા પ્રણતિ એને? આ વિશ્વાસ, આ અકર્તૃત્વનો ભાવ, આ જ્ઞાતાપણાનો ભાવ, આ ક્રમબદ્ધનો નિર્ણય, આ એક એક પરમાણુની સ્વતંત્રતાનો વિશ્વાસ અર્જુનને ક્યાં લઈ ગયો? હવે એ પ્રોગ્રેસ જોયે છે કે આપણને પડતી જોયે છે કે આપણને ચડતી જોયે છે? નિર્ણય કરી લો. એક મગજમાં નાખી દો જ્ઞાનમાં મિથ્યાત્વ સહિત જે છૂટ્યું તો ચાર બધી 84 લાખની ઉભી છે. મિથ્યાત્વ ને છોડીને અગર અહીંયાથી ગયો તો મુક્તિ સુંદરી જલ્દી જ આપણને મળે. હવે બીજો એક લાસ્ટ પોઈન્ટ કહું, એક વિશ્વાસ અંદરથી આવે છે. મને કોને વિશ્વાસ છે કે મારો મોક્ષ મારી પર્યાય મોક્ષની પર્યાય નજીક છે? કોને દેખાય છે? મને લાગવું જોઈએ આવું તત્વ મળ્યા પછી, આવી સ્વતંત્રતા મળ્યા પછી, આવું ભેદજ્ઞાનનો અભ્યાસ મળ્યા પછી લાગવું જોઈએ કે અરે આ વાત સાચી છે, આમ જ છે, આત્માને કરી ભિન્ન છે. લોજિકથી, તર્કથી, ન્યાયથી, યુક્તિથી આ વાત સિદ્ધ થાય છે. અને આજે ગાથા આપણા જે વાંચવાના હતા ને ન વાંચી શક્યા તો અહીંયા એ જ વાત આવે છે આ ગાથામાં કે તપ હી સમસ્ત સિદ્ધિઓ કા સાધન હૈ. તને પુણ્ય બાંધવું હશે સાંભળી લો, પુણ્યનો બંધ કરવો હશે અને સાચા સામગ્રી જોતી હશે તો પણ અહીંયા જ આવવું પડશે. અને તને પુણ્ય પાપથી રહિત થવું હશે તો પણ તને અહીંયા જ આવવું પડશે. કોઈ સમજાય છે? જે ચક્રવર્તી, જે તીર્થંકર, જે નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર આદિ જે પણ આ બધા પદો, ઇન્દ્ર આદિના પદ મળે છે એને પૂર્વમાં આ પુણ્યના પરિણામનું ફળ છે. કારણ કે ઇન્દ્રિયના વિષય ભોગોમાં અગર લીન થઈને મળ્યો તો ચક્રવર્તી આદિ પણ નરકમાં જઈને ઉત્પન્ન થાય છે. તો ભોગમાં ગયો તો પાપ, અહીંયા આવ્યો તો પુણ્ય, અને અંદર ગયો તો ધર્મ. ચોઈસ દીધો, ચૂઝ કરો. ચલો, ત્રણ આવેલી છે. શું કીધું? ભોગમાં ગયો ભાવ, ભવ તો પાપ, ભોગમાં ગયો તો પાપ, ઇન્દ્રના વિશે ભોગોમાં ગયો તો પાપ, એની ઈચ્છાઓની પૂર્તિમાં ગયો તો પાપ, એ સંયોગોના એકત્વમાં મળ્યો તો બોલો બોલો જલ્દી બોલો, નહીં બોલો તો નહીં ચાલે, બોલો જલ્દી બોલો. એની જ રૂચિ, એનું જ કર્તૃત્વ. મેં કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું, હું નહીં કરું તો કોણ કરશે, એવા અભિપ્રાયમાં મળ્યો તો. અને અહીંયા આવીને સત્ય વાત સાંભળી તો પુણ્ય, અને સાંભળીને અંદરમાં ઉતારી તો ધર્મ. માર્ગ ક્લિયર હોવો જોઈએ, પાંચ ક્લિયર હોવો જોઈએ, વસ્તુ સ્વરૂપ ક્લિયર હોવું જોઈએ, છ જણીની સ્વતંત્રતા ક્લિયર હોય. આ સૌથી પહેલો પાંચ અહીંયા બનાવવામાં આવે છે. ફર્સ્ટ એબીસી ઓફ જૈનિઝમ ઇઝ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ. એક એક દ્રવ્ય પોતામાં પૂર્ણ છે, એક એક દ્રવ્ય પોતાની પર્યાય કરવામાં સક્ષમ છે.
કારણ કે એક એક પર્યાય એક એક દ્રવ્યની અંદરમાં ખસ્યું છે, નિશ્ચિત છે, ફિક્સ છે, એને કોઈ હલાવી શકવામાં સમર્થ નથી. આ દ્રવ્ય ગુણ પર્યાયની સુવ્યવસ્થિત સુંદર વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થાનો જે સ્વીકાર કરે અને એને કોઈ દુઃખી કરી શકે એવું ત્રણ કાળમાં બને. એની ક્વેશ્ચન અન્ડરસ્ટુડ? બેઠું, સમજાયું, સાચું લાગ્યું? એક જ જણ બોલે છે, કારણ કે એની સામે જોઈને બોલું. બોલો, સાચું લાગ્યું કે નહીં? વાત સાચી છે કે નહીં? કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવું સ્વરૂપ આવ્યું છે કે નહીં? એકો એક પર્યાય ક્રમમાં દેખાય છે કે નહીં? હા, ફ્યુચરની પર્યાય આવી થવાની છે એવું ભગવાન વર્તમાનમાં જાણે છે. થતી નથી હમણાં, થશે તો ત્યારે જયારે એનો સમય આવે. પણ ભગવાન હમણાં શું કરે છે? ત્રણે કાળની પર્યાયોને જેમ છે એમ જાણે છે. કારણ કે પર્યાય એ અનંતી પર્યાય એ દ્રવ્યમાં શક્તિ રૂપે પડી છે. વર્તમાન પર્યાય વ્યક્ત છે, ભૂતની ગઈ, ભાવિની આવી નથી, પણ બધી એક પછી એક, એક પછી એક, એક પછી એક મોતીની માળામાં એક એક મોતી જેમ ફિક્સ છે એમ એક એક દ્રવ્યની એક એક પર્યાય એ દ્રવ્યમાં ખચિત છે, ફિક્સ છે. અને એનો સમય આવશે ત્યારે એ સ્વકાળે એના પુરુષાર્થથી જે થવાની છે એ થશે, થશે ને થશે. આવો નિર્ણય કરવા વાળાનું કર્તૃત્વ તું છે, અકર્તાની દ્રષ્ટિ થશે, પર્યાયનો બોધ જશે, મિથ્યાત્વ તું છે, અને એને અંદરથી વિશ્વાસ આવશે કે મારી સામે દશમી પર્યાય નજીક છે, મારી મુનિ દશા નજીક છે, મારી સિદ્ધ દશા નજીક છે. વિશ્વાસ આવ્યો હોય તો પ્રસન્નતાથી ભરાય છે. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકારી હૈ ઇસ કે લિયે દિનવાણી માત કો વંદનાશત વાણી હૈ વંદનાશત વાણી હૈ. અને કાંત મેં ઇસે બોધીની દ્વાદશાની પરમ ઉપકારી દિનવાણી માત નો આ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિવંગત જૈન ધર્મ નો. હવે અહીંયા સ્વામિનારાયણ ક્લાસ ચાલે.